આ તે કાંઈ જીવન છે? બસ આખો દિવસ તપ તપ ને તપ. બદ્રિકાશ્રમમાં તપ કરતાં કરતાં નારદજીને કંટારો આવવા લાગ્યો. ત્યારે એમને સમાચાર મળ્યા કે ભગવાને ભૂમિનો ભાર ઉતારવા માટે વ્રજમાં અવતાર ધારણ કર્યો છે. ત્યારે એમને ભગવત દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ. એક તો બદ્રિકાશ્રમમાં રહી રહીને કંટાળ્યા હતા, બીજું સંસારના નગરમાં ફરીને મન બહેલાવવું હતું. આથી નારદજી બદ્રિકાશ્રમમાંથી વ્રજમાં આવ્યા. નંદનંદન શ્રીકૃષ્ણચંદ્રની પ્રત્યક્ષ લીલાઓના દર્શન કરતા એમને ખૂબ આનંદ આવ્યો. પછી તો જ્યારે જ્યારે કંટારો આવતો ત્યારે મન હરવું કરવા વ્રજમાં દોડી જતા. પછી તો ભગવાન વ્રજ છોડીને મથુરામાં વસ્યા. જરાસંઘના ભયથી મથુરા છોડીને દ્વારકામાં વસ્યા. સૂર્ય ફરે એમ સૂર્યમુખીનું ફૂલ ફરે અને એ ફૂલની સાથે સાથે મધમાખી ફરે એમ જ્યાં ભગવાન ત્યાં નારદ એવો ઘાટ થયો. એક દિવસ તપ કરતા કરતા નારદજીના માનસ પટ પર નંદનંદન શ્રીકૃષ્ણચંદ્રની લીલાઓ કરવરવા લાગી. નરકાસુરને હણીને શ્યામ સુંદરે 16108 રાણીઓ સાથે લગ્ન કરવાનું ચિત્ર માનસપટ પર ઉપસ્યું ત્યારે નારદજી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અરે ભગવાને તો આ ખરો ખેલ રચ્યો છે. બોલો, શ્યામ સુંદરને એક બે નહીં 16108 રાણીઓ, એ બધીને ભગવાન પ્રત્યે દઢ અનુરાગ છે. રાણીઓ 16108 અને ભગવાન એકલા. આ શ્યામ સુંદર રાણીઓના આવડા મોટા ટોરાને કેવી રીતે રાજી રાખતા હશે? હું તો એકને ખુશ કરતા કરતા તંગ આવી ગયો હતો અને એને છોડીને અહીં ભાગી આવ્યો છું. આ વિચાર આવતા જ નારદજીના માનસપટ પર જુગ જૂનો પ્રસંગ ચલચિત્રની જેમ ઉપસી આવ્યો. કેવો સુંદર સમય હતો! હું ભગવાન વિષ્ણુ અને ત્રીજા હતા લક્ષ્મીજી. ભગવાન વિષ્ણુ સ્વમુખે પોતાના રહસ્યમય લીલાઓ સંભળાવતા હતા અને હું અને લક્ષ્મીજી સાંભળતા હતા. જ્યારે ભગવાન બધી જ લીલાઓ સંભળાવી રહ્યા ત્યારે મેં તપ માટે રજા માંગી. ભગવાને હસતા હસતા કહ્યું, નારદજી, તમારી પાસે તો બસ એક જ વાત છે, તપ તપ ને તપ. તમારા પિતા બ્રહ્માજીએ કહ્યું કે હવે તું યુવાન થયો, પરણીને સંસારના સુખ ભોગવો, પણ તમે તો માન્યું જ નહીં. હવે આ વાત તપ તપની વાતો છોડો અને પ્રભુતામાં પગલાં માંડીને સંસાર સુખનો લહાવો લો. ભગવાન, આ કેવી વાત કરો છો? મેં તો આ જીવન બ્રહ્મચાર્ય રહેવાની પ્રતિજ્ઞા કરી છે, મારાથી લગ્ન થાય જ કેવી રીતે? ભગવાને હસતા હસતા કહ્યું, આપે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરી છે એ સાચું, પણ તમારા મન પર જન્મ જન્માંતરના જે સંસ્કાર પડ્યા છે એનું શું? એ સંસ્કારો અતિ પ્રબળ હોય છે, આપણા જીવન ઘડતરમાં એ મોટો ભાગ ભજવે છે. આજે અનાયાસે આ વાત નીકળી છે ત્યારે તમને કહું છું કે ગયા અવતારમાં તમે દાસી પુત્ર હતા અને એના પહેલાંના અવતારમાં ઉપબહરણ નામના ગંધર્વ હતા. જ્યારે આપ ગંધર્વ યોનિમાં હતા ત્યારે આપ અત્યંત સુંદર અને સ્ત્રીલંપટ હતા. એક ગંધર્વ કન્યા આપના રૂપ પર આસક્ત હતી. ભગવાન ભોરાનાથનો તપ કરી આપની સાથે લગ્ન થાય એવું એણે માંગેલું. ભોરો એટલે ભોરો, જેવું માંગે એવું આપવું એ એમનું કામ. ભોરાનાથે વરદાન તો આપ્યું પણ એ અવતારમાં એ શક્ય ન બન્યું. પણ એ ગંધર્વ કન્યાના અંતરમાં જે વાસના હતી એ તો એવી ને એવી રહી. એ ગંધર્વ કન્યાએ સુજય રાજાને ત્યાં જન્મ લીધો છે, અત્યારે પણ એ આપને જ ઝંખી રહી છે। ભગવાન શંકરનું વરદાન મિથ્યા થતું નથી, માટે દયા થઈને એની સાથે લગ્ન કરી લો અને સંસાર સુખનો લહાવો લઈ લો। ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળીને નારદજી તો એમને પ્રણામ કરીને સુજયપુરમાં આવ્યા, ત્યાં જઈને રાજકુમારી જોઈ આવ્યા। હતી તો સુંદર, સાથે સાથે ધાર્મિક પણ હતી। આથી નારદજીનું મન પલર્યું અને બ્રહ્મદેવને જઈને વાત કરી, એ તો તૈયાર જ હતા। નારદજીને લઈને તેઓ સુજયપુરમાં આવ્યા, ત્યાં જઈ માંગુ નાખ્યું। સુજય રાજા પણ આ પ્રસ્તાવથી ખુશ થયા અને વેદ વિધિથી પોતાની કન્યાનો નારદજી સાથે લગ્ન કર્યું। પરણીને નારદજી બ્રહ્મલોકમાં આવ્યા અને આનંદપૂર્વક રહેવા લાગ્યા। શરૂઆતમાં તો ખૂબ આનંદ આવ્યો, પણ સમય જતાં અક્રામણ થવા માંડી। અરે આ શું, આજે આ લાવો ને કાલે તે લાવો, બસ લાવો લાવો ને લાવો। તાંબાની તોલડી તેર વાના માંગે છે, કોઈ દિવસ જંપીને જીવવાનું જ નહીં। આના કરતાં તો મારું અસલનું બાવાનું જીવન સારું, કોઈ જાતની ચિંતા તો નહીં। આમ મનમાં આવી ગડભાંગ ચાલતી હતી અને સામેથી સનક, સનંદન, સનતકુમાર અને સનાતન એમ પોતાના ચાર ભાઈઓ આવતા દેખાયા। ચારેની પાંચ પાંચ વર્ષની અવસ્થા હતી, ચારેના મુખ પર અનેરું તેજ હતું। દિગંબર વેશમાં ચારેય ભાઈઓ મસ્તીથી ચાલ્યા આવતા હતા। ચારેય ભાઈઓને આવતા જોઈ નારદજી ઉઠ્યા, સામે જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। નારદજીના મુખ પર ચિંતાઓની રેખા જોતા સનતકુમારે પૂછ્યું, ભૈયા નારદ, આપના મુખ પર ચિંતાની છાયા કેમ છે? નારદજીએ હાય બરાપો કરતા કહ્યું, ભાઈ કહેવા જેવી વાત નથી, હું તો પરણીને પસ્તાયો છું। હે, શું કહ્યું? પરણીને પસ્તાયો? તું વરી આ લપમાં ક્યાં પડ્યો? તું જાણે તો છે કે આ સંસાર એ કલેશનું કેન્દ્ર છે, પછી તે લગ્ન કરીને આ ઉપાધિ ક્યાં વહોરી? કૃષ્ણનું ચિંતન છોડીને કામિનીના ચિંતનમાં ક્યાં પડ્યો? જ્ઞાન માર્ગના પથિકો માટે સ્ત્રી એ તો બંધનની બેડી છે, ભૂલ થઈ તે થઈ, હવે સુધારી લે અને અત્યારે ને અત્યારે અહીંથી ભાગ અને બદ્રિકાશ્રમમાં જઈ કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કર। નારદજી ત્યાંથી ભાગ્યા અને બદ્રિકાશ્રમમાં જઈ તપ કરવા લાગ્યા। આ બધો વિચાર આવતા જ નારદજીને શરીરે પરસેવો ભરી ગયો અને મનમાં મહાપ્રશ્ન જાગ્યો, હું તો એક સ્ત્રીથી કંટાળી ગયો, જ્યારે શ્યામ સુંદરને તો 16108 રાણીઓ, એ બધીને ભગવાન એકલા સી રીતે સંભાળતા હશે? આ પ્રશ્ન ઉપસ્થિત થતાં જ એમનું ચંચળ મન કૂદકા મારવા લાગ્યું અને વીણા લઈને એ તો દ્વારિકામાં આવ્યા। દ્વારિકામાં પ્રવેશ કરતાં જ દિવ્ય સુગંધથી એમનું મગજ તર થઈ ગયું। ચારે તરફ ફર ફૂલથી લચી પડતા મોટા મોટા ઉદ્યાનો હતા, પુષ્પે પુષ્પે ભમરો ગુંજરાવ કરી રહ્યા હતા, આંબા વાડિયામાં કોયલ ટવકી રહી હતી, વૃક્ષોની સીરી છાયામાં પંખીઓ મધુર કલરવ કરી રહ્યા હતા, મોટા મોટા ઉદ્યાનોમાં પાણીના મોટા મોટા હોજ હતા, એના જરમાં રંગેબિરંગી કમળો ખીલ્યા હતા, હંસ સારસ જરકુકડીના આદિ જરપત્રીઓ જરમાં વિહાર કરી રહ્યા હતા, હોજના એ જરમાં રંગેબિરંગી માછલીઓ તરી રહી હતી, જ્યાં નજર નાખો ત્યાં મોટા મોટા ગગનચુંબી મહેલો નજરે પડતા હતા। દ્વારિકાપુરીની અનેરી શોભા જોતાં જ નારદજીનું મન ડોલી ઉઠ્યું, વાહ વાહ, દ્વારિકા નગરીની શી શોભા છે! વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કૌશલ્ય તો અહીં જે ઠાલવી દીધું છે ને ત્યાં તો નારદની નજરે રૂકમણીનો મહેલ પડ્યો. ઝગમગ દીવા ભરી રહેલા વીણાના તાર ઢીલા કરીને નારદજી ચૂપકીથી મહેલમાં બેસી ગયા. મહેલની અપૂર્વ શોભા જોતા જ એ તો સ્થિર થઈ ગયા. વાહ વાહ, શું સુંદર મહેલ બનાવ્યો છે! નર્યો સોનાનો મહેલ છે, સુવર્ણની દિવાલોમાં કેવી સુંદર નકશી કરી છે, એમાં ભાત ભાતના મણી જડ્યા છે, હાથી દાંતના તો પલંગ છે, ઠેર ઠેર મોતીની ઝાલરો છે. અરે ભાઈ, લક્ષ્મીપતિને ત્યાંય આવું ઐશ્વર્ય નહીં હોય તો પછી બીજે તો હોય જ ક્યાંથી! આમ વિચાર કરીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે ત્યાં તો શ્યામ સુંદરની નજર નારદજી પર પડી અને ભગવાન દોડતા નારદજી પાસે આવ્યા અને નારદજીના ચરણોમાં પ્રણામ કરી પ્રેમપૂર્વક એમનો હાથ પકડી પોતાની સૈયા પર બેસાડ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. કહો નારદજી, અત્યારે આજે કંઈ આ બાજુ? ભગવાન, એવો વિચાર થયો કે લાવ અત્યારે દ્વારિકામાં જઈને ભગવાનના દર્શન કરું. ભલે ભલે, બોલો આપ શું લેશો? ગરમા ગરમ જલેબી છે, ગુલાબજાંબુ છે, કેસરિયા દૂધ છે. થોડી વાર પહેલાં આવ્યા હોત તો તે સાથે જ વારું કરત. હું આરામ કરવાનો વિચાર કરતો હતો અને આપને જોયા. નહીં ભગવાન, અત્યારે કશું જ લેવાની ઈચ્છા નથી. વરુણદેવને ત્યાં ભોજન કરીને જ સીધો ચાલ્યો આવું છું. અરે એમ તે કંઈ ચાલે, મારે ત્યાં આવો અને જમ્યા વિના જાઓ એ કેમ બને? આમ વાતો ચાલી રહી હતી ત્યાં તો રૂકમણીજી ભોજનનો તાર તૈયાર કરીને લાવ્યા. ભાત ભાતની મીઠાઈઓ જોતાં જ નારદજીનું મન હાથ ન રહ્યું. એમણે તો ભાઈ સારી પેઠે ઝપાટો ચલાવ્યો. જમ્યા પછી શ્યામસુંદર સાથે નારદજીએ ધરાઈને વાતો કરી. પછી નારદજીએ રજા માંગી. બસ ત્યારે પ્રભુ, હવે રજા લઈશ. શ્યામસુંદર તો એમના મનોભાવ જાણી ગયા હતા. આથી મરક મરક હસતા રજા આપી. નારદજીએ તરત જ બીજા મહેલમાં પ્રવેશ કર્યો. દ્વાર પરના પડદાને હટાવી નારદજીએ અંદર ડોક્યું કર્યું ત્યારે તો એમનું આશ્ચર્ય ઓર વધી ગયું. અરે, હમણાં તો મેં શ્યામ સુંદરને રૂકમણીના મહેલમાં આરામ કરતા જોયા છે અને અહીં તો ભગવાન સોગઠાબાજી ખેલી રહ્યા છે. ઉદ્ધવજી પણ છે સત્યભામા સાથે રમતા રમતા કંઈ વાંધો પડ્યો છે એટલે ઉદ્ધવજીને વચમાં રાખીને કંઈક પૂછે છે. લાવ જોઉં તો ખરો સી વાત છે, એમ વિચારી ધીમે પગલે નારદજી અંદર આવ્યા. શ્યામ સુંદરની અને નારદજીની ચાર આંખો ભેગી થતાં જ ભગવાને પૂછ્યું. ઓહો, નારદજી આજે તો કંઈ ગણે દાડે ભૂલા પડ્યા? ભગવાનનો આ પ્રશ્ન સાંભળતા જ નારદજી તો વિચારમાં પડી ગયા. અરે આ કેવું, હજી ઘડી પહેલાં તો આ શ્યામ સુંદરે આગ્રહ કરીને ઘરમાં ગરમ જલેબી અને ગુલાબજાંબુ ખવડાવ્યા છે અને હવે પાછા કહે છે કંઈ ઘણે દાડે? શ્યામ સુંદર પાછા ફેંકતા કહ્યું, નારદજી આપે તો ખૂબ કૃપા કરી, હું તો આ જંજારમાં એવો ફસાઈ ગયો છું કે આપ જેવા સંતોના દર્શન માટે પણ નીકળાતું નથી. આપ અવારનવાર દર્શન દો છો એ આપની કૃપા છે. બોલો મારે લાયક કંઈક કામકાજ? નારદજીએ કહ્યું, ભગવાન હું તો આપના દર્શન માટે આવ્યો હતો અને આપ તો ભલે એ બધી વાતો નિરાતે કરીશું. બોલો ભોજનમાં શું લેશો? મહારાજ, ભોજનની જરાય ઈચ્છા નથી હજી હમણાં જ. અરે એવું તે કંઈ ચાલતું હશે, મારે ત્યાં આવો અને ભૂખ્યા જાઓ તો મને પાપ લાગે અને આ તો તમને ભાવે એવું છે, મથુરાના પેંડા છે, રબડી છે, પકોડી છે. નારદજી ના ના કહેતા રહ્યા અને સત્યભામાજીએ ભોજનનો થાર નારદજી પાસે મૂક્યો. ભગવાને ચોપાટને બાજુએ મૂકી અને નારદજીને આગ્રહ કરી કરીને જમાડવા માંડ્યું. નારદજી આનાકાની કરતા રહ્યા અને શ્યામ સુંદરે આગ્રહ કરી કરીને ભાણામાં તરે તરેની મીઠાઈઓ મૂકવા માંડી. દીકરો જમે એ જોઈને બાપને બહુ જ આનંદ થાય. નારદજી જેમ તેમ કરીને જમી ઉઠ્યા, મુખવાસ લીધો. પેટ તો એવું તડાતડ થઈ ગયેલું કે ન પૂછો વાત. અક્રામણનો તો પાર નહોતો. એમને એમ થયું કે આવો ને આવો સત્કાર 16108 રાણીઓને ત્યાં થયો તો રામસણ જ થઈ જવાશે. હવે નવો દાવ અજમાવવા દે. હવે કોઈના મહેલમાં પ્રવેશ કરવો નથી. બહારથી છાના માના ભગવાનની લીલા નિરખી લેવી. અંદર ગયા તો જમાડ્યા વિના છોડશે નહીં. નારદજી ધીમે પગલે આગળ વધ્યા. જાંબવતીનો મહેલ આવ્યો. કોઈ ન જુએ એમ ધીમે રહીને નારદજીએ અંદર ડોક્યું કર્યું. વાહ વાહ, ભગવાન તો અહીં ખરા ખીલ્યા છે. નાના બાળકને ગોદમાં બેસાડ્યું છે અને મૃદુ હાથે એને ગાલપચીઓ કરીને હસાવી રહ્યા છે. બાળક પણ રંગમાં છે. શ્યામ સુંદરે બાળકનો હાથ લીધો, પછી એની આંગળીઓ હાથમાં લીધી અને ગણવા માંડ્યું. આ કાકાની, આ મામાની, આ દાદાની, એમ કરતાં કરતાં શ્યામ સુંદરે બાળકને એવી ગલીપચી કરી કે બાળક હસી હસીને બેવડ વરી ગયું. વાહ ભગવાન વાહ, આપે તો ખરી લીલા આરંભી છે એમ મનોમન આનંદ પામતા કાલિંદીના મહેલમાં આવ્યા. અહીં ભગવાન નાના બાળકને પાપા પગલી કરીને ચાલતા શીખવાડી રહ્યા હતા. લક્ષ્મણના લાલને થપથપાવીને સુવાડી રહ્યા હતા. બીજા દિવસનું સુંદર પ્રભાત પ્રગટ્યું. નારદજીએ પોતાનું કામ શરૂ કર્યું. એક મહેલમાં ડોક્યું કર્યું તો શ્યામ સુંદર સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. એક મહેલમાં પોતાની પ્રાણપ્રિયા સાથે યજ્ઞમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. કોઈ મહેલમાં દાન આપી રહ્યા હતા તો ક્યાંક બ્રાહ્મણોને આગ્રહ કરી કરીને ભોજન કરાવી રહ્યા હતા. ભોજન જોતાં જ નારદજી ભડકીને નાથા. શ્યામ સુંદરની નજર પડી ગઈ તો 12 વાગી જશે. એક તો કાલ રાતનું હજી પચ્યું નથી અને ફરી જમવાનું થાય તો આવી જ બને. આમ વિચારી બિલ્લી પગે બીજા મહેલમાં સરકી ગયા. કોઈ મહેલમાં પ્રિયા સાથે પ્રેમ ગોષ્ઠી કરી રહેલા તો ક્યાંક મંત્રી સાથે અગત્યથી ચર્ચા કરી રહેલા, ક્યાંક પ્રિયાના આંબોડામાં ગજરો ગૂંથી રહેલા તો ક્યાંક ઋષિ મુનિનો સત્કાર કરી રહેલા. એક રૂપે 16108 રાણીને ત્યાં જુદી જુદી લીલાઓ કરતા જોઈને નારદજી તો આશ્ચર્યના સાગરમાં ગરકાવ થઈ ગયા. આગળ મહેલ આવતા જ નારદજીએ ધીમે રહીને અંદર ડોક્યું કર્યું. ત્યાં તો શ્યામ સુંદરની નજર નારદજી પર પડી. ભગવાન કોઈ મુમુક્ષુ સાથે જ્ઞાન ચર્ચા કરી રહેલા. નારદજીને જોઈ ભગવાન જ્ઞાન ચર્ચા બંધ કરી અને ઊઠીને નારદજીનું સ્વાગત કર્યું. પોતાના સ્થાન પર બેસાડતા પૂછ્યું, કેમ નારદજી આજે કાંઈ છાનામાના અંદર ડોક્યું કરીને પરભાર્યા ચાલ્યા જવાનો વિચાર હતો કે શું? વીણા બાજુ પર મૂકતા નારદજીએ કહ્યું, ભગવાન વિચાર તો એવો જ હતો. રોકાવો તો પાર આવે એમ ન હતું. કેમ, એવી સી ઉતાવળ હતી? શ્યામ સુંદરે પૂછ્યું. ભગવાન વાત એમ હતી કે થોડા દિવસો પહેલાં મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. સંસારી જનો એક જ લગ્નમાં કંટાળી જાય છે, જ્યારે આપે તો 16108 લગ્ન કર્યા છે. આપ એકલા એ બધી રાણીઓને કેવી રીતે સંતુષ્ટ રાખી શકો છો એ જાણવાની મને ઇંતેજારી થઈ. અને મેં ગઈકાલ રાતથી એક એક મહેલમાં ફરવા માંડ્યું. આપની કૃપાથી મારી ઉત્સુકતા શાંત થઈ ગઈ. હે યોગેશ્વર, આપની માયા જાણવી એ સરળ નથી. બ્રહ્માદિ દેવો પણ આપની માયા જાણવા અસમર્થ રહ્યા છે, ત્યાં મારી શી વાત. આપની કૃપાથી મેં આપની માયાના દર્શન કર્યા, પણ હજી મનમાં એક શંકા રહી જાય છે. અરે નારદ, પાછી મનમાં શી શંકા રહી ગઈ? કહી નાખો. જે શંકા રહી જતી હોય તે આજે જ્ઞાન ચર્ચા કરવા બેઠો છું તો સાથે સાથે તમારી શંકાનું સમાધાન કરી નાખું. ભગવાન, મનમાં શંકા એ થાય છે કે આપ તો અખિલ બ્રહ્માંડના નાથ છો, છતાંય સાધારણ ગૃહસ્થીઓ જેવો વ્યવહાર કરો છો. આવી બધી લીલાઓ કરવાનું પ્રયોજન શું છે? નારદજીનો આ પ્રશ્ન સાંભળીને શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા અને એકદમ ગંભીર થઈને કહ્યું, જુઓ નારદજી, હું પોતે જ ધર્મનો પ્રવર્તક છું. ધર્મનું પાલન કરો, પાલન કરો એવો બધાને ઉપદેશ આપ્યા કરું, પણ હું જાતે જ એને આચરણમાં ન મૂકું તો બીજા લોકો એનું આચરણ કેવી રીતે કરે? એટલા માટે ધર્મનો પ્રચાર કરવા ખાતર જ વ્યવહારિક કર્મ કરું છું. ભગવાન, એકરૂપે આપને અનેક કાર્ય કરતા જોઈ હું તો ભૂલાવામાં પડી ગયો છું. ભગવાને મંદ મંદ હાસ્ય વેરતા કહ્યું, વત્સ, એમાં ભૂલાવામાં પડવા જેવું શું છે? હું સર્વાત્મા છું. સર્વના અંતઃકરણમાં સાક્ષીરૂપે રહીને હું સર્વ ક્રિયાઓ કરી રહ્યો છું. આપ તો ઘણીવાર સ્તુતિમાં કહો છો, સર્વગત સર્વ અંતર્યામી, અને પાછા ભૂલાવામાં પડો છો. શ્યામ સુંદરનો આ ખુલાસો સાંભળીને નારદજીને સંતોષ થયો. પછી રજા માંગતા કહ્યું, ભગવાન, હવે મને રજા આપો, સાથે સાથે આપની લીલા અને યશ સર્વ લોકમાં ગાતો ફરું એવા આશીર્વાદ પણ આપો. શ્યામ સુંદરે મંદ મંદ હાસ્ય વેરીને આશીર્વાદ આપ્યા. નારાયણનું સ્મરણ કરતા કરતા નારદજી ત્યાંથી વિદાય થયા.